પ્રવચન નંબર 103 તારીખ 18/1/89 69 મિનિટ સમયસાર ગાથા 13.
મતનો અનુયાયી નિશ્ચય લઈને વ્યવહાર લઈનો બેનો જ્ઞાતા હોય છે. એકનો જ્ઞાતા હોય ને અટાગ્રહ કરે તો એ જીનમત નથી, જીનમતનો અનુયાયી પણ નથી. હા, બૌદ્ધ મતી જ્ઞાતા. જો તું જીનમતમાં પ્રવર્તે છે, તને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે, પ્રવર્તે છે એટલે થઈ ચૂક્યું છે. નાની છોટો વ્યવહારને નિશ્ચયને ન છોડ, એટલે જાણવાનું ન છોડ. એમ ન છોડ એટલે બે નયો છે અને બે નયના વિષય પણ છે, એને જાણવાનું છોડીશ નહીં. જો હવે એટલું જ બતાવે, જો નિશ્ચયનો પક્ષપાતી થઈ આત્મા એકાંતે નિષ્ક્રિય અને શુદ્ધને અભેદને સર્વથા અકર્તા સર્વથા અભોગતા એમ એકાંતના પક્ષમાં જો રહીશ, એ નિશ્ચયનો પક્ષ છે. પક્ષપાતી થઈ મધ્યસ્થી, જો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ, એટલે કે નિશ્ચય રત્નત્રયના પરિણામનું શું કામ છે? આત્મા તો અપરિણામી છે. તો વ્યવહાર એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ એક એવું થાય. તો રત્નત્રયરૂપ, જો રત્નત્રયરૂપમાં લખેલું છે, રત્નત્રયરૂપ ધર્મતીર્થનો વ્યવહાર અભાવ થશે, ધર્મતીર્થનો અભાવ થશે. એનાથી તરાય કે તીર્થ કોનાથી તરાય? સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. નિશ્ચય રત્નત્રય એ તરવાનું સાધન છે, વ્યવહાર રત્નત્રય તો બંધનું સાધન છે, મોક્ષનું સાધન નથી. જેનાથી તરાય તે તીર્થ, તો તરાય તો રત્નત્રયથી તરાય છે, એ વ્યવહાર છે. વ્યવહારને છોડીશ એટલે પર્યાય છે જ નહીં, ઉડાડી જ પર્યાય. કેમ કે પક્ષપાતી કહો છે ને, નીચેનો પક્ષપાત પર્યાય ઉડાડે છે, એ ઘાટું પરવાળા ઉડાડતા હતા. તો ધર્મતીર્થનો અભાવ થશે એક વાર. અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ, વ્યવહારનો જ્ઞાતા નહીં, વ્યવહારનો પક્ષપાતી થઈ કે આ પર્યાય છે તે જ આત્મા છે, પર્યાય જેટલો જ આત્મા છે, એટલા પર્યાયને જ આત્મા માનીશ અને ત્રિકાળી દ્રવ્ય સામાન્યને લક્ષ્યમાંથી છોડી દઈશ, સ્વીકાર નહીં કર, નિશ્ચયને છોડીશ, શુદ્ધાત્માને છોડી દઈશ, તો શુદ્ધ તત્વ સ્વરૂપનો અનુભવ નહીં થાય. કેમ કે અનુભવના વિષયને ઉડાડ્યો, અનુભવને આત્મા માન્યો, અનુભવને આત્મા માન્યો અને અનુભવનો જે વિષય છે એને ઉડાડી દીધો. બૌદ્ધ મતી અનુભવ નહીં થાય. તેથી પહેલા વ્યવહાર નિશ્ચયને બરાબર જાણી, જેમ છે તેમ જાણી, પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા, આશ્રય માટે દ્રવ્યને જાણવા માટે પર્યાય. યથાયોગ્યપણે અંગીકાર કરવા એટલે શું?
દ્રવ્યને
ઉપાધેયપણે જાણવો અને જ્ઞેયપણે પર્યાયને જાણવો, બેને જાણવું એમ. જેને અંગીકાર કર્યા બે નહીં કહેવામાં આવે. તેથી પહેલા વ્યવહાર નિશ્ચયને બરાબર જાણી, પછી યથાયોગ્યપણે, યથાયોગ્યપણે નિશ્ચયને નિશ્ચયરૂપ વ્યવહારને, વ્યવહારને દ્રવ્યરૂપ પર્યાયને પર્યાયરૂપ પણે એને અંગીકાર કરવા, પક્ષપાતી ન થવું, એ જ ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે. એ છે પુરુષાર્થીની ઉપાય. અને સમયસારની 12મી ગાથા એની એક ટીકા છે અમૃતચંદ્રાચાર્ય. એ ટીકામાં એવું લખ્યું છે, આ સાત સમયસાર એમાં એમ લખ્યું છે, જો વાંચે એનો અર્થ ખરેખર ખોયલો છે પુરુષાર્થીની ઉપાય. આચાર્ય કહે છે કે હે ભવિજીવો, જો તમે જીનમતને પ્રવર્તવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોને ન છોડો. ત્યાં સુધી તો અર્થ બરાબર છે, ત્યાં સુધી તો આ પુરુષાર્થી ઉપાય અને આનો શબ્દાર્થ બરાબર કર્યો છે. હવે આગળ, કારણ કે વ્યવહાર નહીં વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. વ્યવહાર માર્ગ એટલે સમયકૃષ્ણના ચારિત્રના પરિણામ તીર્થ છે એ સદ્ભુત વ્યવહાર છે. વેદ કર્યો માટે સદ્ભુત વ્યવહાર થઈ ગયો, આત્માનો નિયમ. તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે, જેનાથી કરાય કે તીર્થ તીર્થ ઉપર મોક્ષ. અને નિશ્ચયને વિના એમ ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા વિના નાયક હોવા વિના તત્વનો નાશ થઈ જશે. એટલે પક્ષપાતી નથી, બે નયોના વિષયને જેમ છે તેમ જાણવું એ ઉપાદેય રૂપે, એટલે કે જે રૂપે અને જે ત્રિકાળી દ્રવ્ય ધ્યેય છે, નિશ્ચય રત્નાત્રીના પરિણામ પ્રગટ થાય ત્યારે જ્ઞેય થાય, એની પેલા જ્ઞેય ક્યાં થાય? સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જ્ઞેય કહેવાય ને, મોક્ષમાં પ્રગટ થાય ત્યારે વ્યવહાર કહેવાય. મોક્ષમાં પ્રગટ નથી ત્યાં નિશ્ચય નથી, વ્યવહાર કેમ? જ્યાં દ્રષ્ટિ પાસે નિશ્ચય પણ નથી ને વ્યવહાર પણ નથી, એવો અર્થ કર્યો. સમજી ગયા? હવે ટાઈમ થઈ ગયો, હવે 3 વાગે આપણો મૂળ વિષય નહીં. ધ્યેય
પૂર્વક ધ્યેય થી સંધિ હોતી હે વહી ઉત્તમ શ્રોતા વહી પક્ષપાત સે
રહિત હોતા. જો નહીં કા સ્વરૂપ જૈસા હૈ એસા જાણતા, દ્રવ્ય તો દ્રવ્ય જાણતા, પ્રિય કો બસ. એક કા આશ્રય, દો કા જ્ઞાન. આશ્રય એક કા જ્ઞાન, દો કા લખતો હતો આમાં બોલપેન છે, આમાં ફ્યુટ્યુબ છે ને એ હું લખતો હતો. આ તો ટૂંકો છે, આ વિસ્તારથી પૂછ્યો તો લખતો હતો, તે 1.5 લીટી લખી એ પ્રવીણ આવ્યો કારણ કે બહેનો આવી ગયા છે, ઠીક તો ફોન પછી લખીશ. એ કેમ આ કહ્યું કે આમાં પણ તીર્થની પ્રવૃત્તિ અભૂતાર્થ નહીં કહેવામાં આવે છે, એમ છે. જોવા છું
અચ્છા, કલ આપને લીયા હતા એમાં 12મી ગાથામાં પણ તીર્થ, તીર્થનો અર્થ શુદ્ધ રત્નત્ર લીધું, વિશ્વ રત્નત્ર
લીધું. એટલે અહીંયા જે છે, અહીંયા અહીંયા તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીં કહેવામાં આવે છે, કેવો શબ્દ છે?
13મી ગાથાનો
હવે સ્વાધ્યાય આપણે કરીએ. તેરમી ગાથાનો થાવ એ પ્રમાણે શુદ્ધ રીતે જાણવું તે સમયક છે, એમ સૂત્રકાર ગાથા બતાવે છે. ગાથા ગુજરાત ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ અને આશ્રવ સંવર વિરાબંધ મોક્ષ તે સમ્યક્ત છે એમ આવ્યું. ગાથાનો અર્થ ભૂતાર્થ નહીંથી જાણે અભિગતા છે, ભૂતાર્થ નહીંથી જાણે, ભૂતાર્થ નહીંથી શું જાણ્યું કે જીવ અજીવ પરિપૂર્ણ પાપ તથા આશ્રવ સંવર વિરા બંધને મોક્ષ એ નવ તત્વ સંયુક્ત છે. આમાંય જોકો લોકો વાત યાદ કરે કે એક જગ્યાએ આચાર્ય ભગવાને સાત તત્વો કયા છે અને એક જગ્યાએ નવ તત્વો કયા છે. ભાઈ એક જ આચાર્ય સાત તત્વો મૂક્યા છે, નવ તત્વો મૂક્યા છે. હુંકું ભગવાનની મૂળ ગાથામાં તેરની ગાથામાં નવ તત્વો છે, નવ શબ્દ છે, નવ નિયમસારમાં સાત શબ્દો વાંચ્યા છે એક જ આચાર્ય. એવા ક્યાં વાદ વિવાદ છે? બિલકુલ નહીં. ગુણપાપ કો અંતર ગર્ભિત કર દિયા, આશરો બંધ મેં અલગ સે નહીં લિખા તો સાત હો ગયા, અલગ સે લિખે તો નવ તત્વો કહો, નવ પદાર્થ. પાછા આપણે કહીએ કે નવ તત્વો કે નહીં નવ પદાર્થ બોલો, પણ હવે આ કુંકુમ ભગવાને નવ તત્વો લિખા છે. તત્વ શબ્દ લીખો છો, પદાર્થ અંત લીખા નવ. હવે ભાષા ઉપર તમે ક્યાં આ વિદ્વાનો પંડિતો મ્લેચ કહેવાય છે, ભાષા ઉપર જાય છે. ભાવ ઉપર અક્ષર મળે, અક્ષર મળે છે. નવ તત્વ કહે કે નવ પદાર્થ કહે કે સાત તત્વ કહે, કોઈ એમાં એક જ વાત છે. હવે આમાં શું છે કે નવ તત્વને ભૂતાર્થી જાણે એ પહેલું ને એ અગિયારમી ગાથામાં એ પહેલું કે વ્યવહાર નહીં સગળો એ ભૂતાર્થ છે અને ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન. અહીંયા ભૂતાર્થનો આશ્રય શબ્દ છે જો છે. આપણે ઉતાવળ ક્યાં છે એ શાંતિથી આપણે ઘરમાં ઢાઢા છાયડે બેસી સ્વાધ્યાય કરીએ છીએ. અમારા દેશમાં એવું કહેવાય છે ઢાઢા છાયડે બેસી શાંતિ. જો અગિયારમી ગાથામાં એમ છે વ્યવહાર લઈ અભૂતાર છે એટલે પર્યાય માત્ર કોઈ આત્મા નથી અને શુદ્ધ નહીં ભૂતાર છે. ત્રિકાળી શુદ્ધ આત્મા એ ભૂતાર છતો પદાર્થ છે વિદ્યમાન એમ ઋષિશ્વરે દર્શાવ્યું છે. બરાબર, અને એ તો દર્શાવ્યું છે વ્યવહાર ભૂતાર અને શુદ્ધ નહીં ભૂતાર એ બે શબ્દ વાંચતા. હવે શું કરવું કે જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તો નવને જાણે છે ને કાઢને એકને ઉપાદેય પણ જાણે છે, આશ્રય કરે છે, અવલંબન લે છે. તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ન્યાય એમ કહ્યું એટલે ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. અહીંયા કહ્યું કે ભૂતાર્થ નહીં નવને જાણે તો સમ્યક દર્શન. એ તો સમ્યક દર્શન ની ગાથા,
સમ્યક દર્શન
મૂળમાં સમ્યક દર્શન છે. ભૂતાર્થ નહીં નવને જાણે તો સમ્યક દર્શન થાય એમ આમાં ઓમાં ભૂતાર્થ નહીં ભૂતાર્થ તો આશ્રય કર્યો સમ્યક દર્શન ની ગાથા છે બે. પણ આમાં એક વિશેષતા છે, આવી ગાથા કોઈ શાસ્ત્રમાં નથી. વિશેષતા શું વિશેષતા છે કે આપણે આપણી શક્તિ પ્રમાણે સાધ્ય કર્યું છે. ટીકા, આ જીવાદી નવ તત્વો જે મૂળમાં કુટુંબ ભગવાને નવ તત્વો શબ્દ રાખ્યા, તત્વો નવ અને ટીકા કરે પણ નવ પદાર્થ ના લેખા નવ તત્વો. બરાબર, આ જીવાદી નવ તત્વો જો એક શુદ્ધાત્મા નહીં જીવાદી નવ તત્વો અને પાછો ભૂતાર્થ નહીં. હવે નવ તત્વો કયો તો અભૂતાર્થ નહીં વિશે થઈ ગયા છે એમ નથી. એક આધારો મર્મ છે આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમય દર્શન છે એમ કહ્યું. હવે નવને ભૂતાર્થ નહીં કેમ જાણવા કે દ્રવ્યથી પર્યાય નહીં ને પર્યાયથી દ્રવ્ય નહીં બે શબ્દ અલગ અલગ છે એમ જાણતો. બે વચ્ચે કરતા કેમ સંબંધ નથી? ભૂતાર્થની વાત ચાલે છે, વ્યવસ્થિત કરતા કે હમણાં આવશે જોજો. ધિકારી સામાન્ય ભગવાનની આત્મા છે, એ બંધ અને મોક્ષના જે પરિણામ થવાયો થાય છે એનો કરનાર નથી, અકર્તા છે. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે, પરિણામનો કરતા નથી. પરિણામને કરે તો અભૂતાર થઈ ગયો. અને ઓલી જે ક્રિયા થાય છે એ સત છે, માટે એને દ્રવ્યના કરતાપણાની અપેક્ષા નથી, માટે એ પણ ભૂતાર્થ નથી.
બેને નિરપેક્ષ જો
તો ભૂતાર્થ લાવવું પડશે. આનાથી આ અને આનાથી આ એમ નહીં. ધિકારી દ્રવ્ય અને નવ તત્વો બે વચ્ચે કરતા કરતા સંબંધનો અભાવ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ બે વચ્ચે અભાવ છે. બસ એટલું છે. હવે આવો ઘીરો વિચાર ચાલતો હોય તો મારા ચહેરા અમે જોયું એ તો મારા બદલ.
ભૂતાર્થ શબ્દ તો બેમાં 11મી ગાથામાં નહીં, જે ભૂતાર્થ શબ્દ વાપર્યો હતો જેમાં મર્મ
એકમાં એક માટે ભૂતાર્થ થાય, આમાં બે માટે ભૂતાર્થ થાય. શું એક માટે તો ભૂતાર્થ છે, 11મી ગાથામાં સ્થાપી દીધી
બરાબર,
એટલે એમાં તો કઈ પ્રશ્નો છે. નવ તત્વને ભૂતાર્થ કેમ કર્યો? પણ ડિપોઝિટર 25 વર્ષ પહેલા છે. આજે રામજીભાઈ પૂછ્યું, નવું તત્વ તો ભૂતાર્થ મેં વિષય છે, એને ભૂતાર્થ મેં વિષય છે એટલે કેવું જાણ, એમાંથી એક કાઢવું એ ભૂતાર્થને થઈ ગયો. એમાંથી એકને કાઢવો, એકને કાઢવું તો ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ થયો, નવ ક્યાં ભૂતાર્થ થયા? અહીંયા પેલી નો ચાલુ છે, પેલી આદિવાદી લોકતત્વ એ ચીટીનો અર્થ થાય. ભૂતાર્થ નહીં થી જાણે સમ્યક દર્શન જ છે, તો એ નવને ભૂતાર્થે કેમ જાણવા? કે ત્રિકાળી દ્રવ્ય જે છે એ ત્રિકાળી ઉપાદાન છે અને પર્યાય છે ક્ષણિક ઉપાદાન, તો બે ઉપાદાન વચ્ચે કરતા કર્મ સંબંધ નો અને બે ઉપાદાન વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો હોય. કેમ કે આમાં નિમિત્તની પ્રક્રિયા કર્મની કરી છે, એટલે કર્મની નિમિત્ત તરીકે તો બે સત છે. ત્રિકાળીને અકર્તા પણ એ જો અને પર્યાયનો કરતા પર્યાય છે એમ જો, પર્યાયનો કરતા દ્રવ્ય છે એમ ન જો, દ્રવ્યથી પર્યાય થાય છે એમ ન જો, પર્યાયથી પર્યાય થાય છે. એ ક્યાં કહ્યું છે કે એને કેમ કે થવાયો થાય છે? આ એક લીટીમાં બધું એને ભરી દીધું, એનો વિસ્તાર કરશે પછી. એક લીટીમાં બધું ભરું, એક જ લીટીમાં ટીકા, એક લીટીમાં ભીડ ભરું, એનો વિસ્તાર કરો. હવા એવું થાય છે અને તું એનો કરનાર છો. જો આત્મા એનો કરનાર હોય તો ત્રિકાળી દેવે ભૂતાર કર્યો, અને આત્મા પર્યાયને કહે તો પર્યાય સત ન રહી, ઉપાદાન ન રહ્યું, પરાધીન થઈ ગયું. એટલે એ પણ વ્યવહારી નો ભૂતાર્થી નો વિષય થયો, ભૂતાર્થ ન રહ્યું. એનાથી પર્યાય પર્યાયથી થાય છે, નહીં પરિણામ શક્તિથી પરિણામ થાય છે, દ્રવ્યની શક્તિથી પરિણામ થતા જ નથી. કેમ કે એના સટકા પર્યાયના પર્યાયમાં રહેલા છે. પર્યાયનો કરતા પર્યાય છે, દ્રવ્ય છે જ નહીં. દ્રવ્યને કરતા કેવો? એ અભૂતાર્થ નહીં, વ્યવહાર નહીં થઈ ગયો. અભૂતાર્થ નહીં કેવો? વ્યવહાર. દ્રવ્ય ત્રિકાળી સત છે, પર્યાય પણ ક્ષણિક સત છે. એક ત્રિકાળી ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન એટલે સ્વશક્તિ એને ઉપાદાન કહેવાય, અને પર્યાય ક્ષણિક ઉપાદાન છે એટલે પોતાની સ્વશક્તિ પરિણામ શક્તિ. એક દ્રવ્ય શક્તિ અને એક પરિણામ શક્તિ. દ્રવ્ય શક્તિ નિષ્ક્રિય છે, પરિણામ શક્તિ સક્રિય છે. દ્રવ્ય પર્યાયથી નિરપેક્ષ માટે ભૂતાર છે, લખો. પર્યાયથી નિરપેક્ષ માટે દ્રવ્ય ભૂતાર છે. દ્રવ્ય ભૂતાર છે. હવે પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ છે માટે પર્યાય ભૂતાર થઈ ગયો. સાપેક્ષ કરતો વ્યવહાર થઈ ગયો. એ અત્યારે વ્યવહારની વાત છે. દ્રવ્યને પર્યાય અટકી નથી, બરાબર છે. આલિંગન કરતી નથી દ્રવ્યને પર્યાય. ઈ ડિપોઝિટ હતું 25 વર્ષ પહેલા.
આપે ઘણી વખત આનો સ્વાધ્યાય થયેલો
એનો છે, પણ આવો ભાવ આ વખતે ખોટો તો તમને કહી
એકદમ બિલકુલ ટચ અડીને જેમ છે
સત્ય ને બે કોઈને કારણે કોઈ નથી. દ્રવ્યને કારણે પર્યાય નથી ને પર્યાયને કારણે બે સત અલગ અલગ છે. પોતાથી છે વિકારી દ્રવ્ય, પોતાથી છે ક્ષણિક સત પણ પોતાથી છે. બેને કરતા કર્મ કે આધાર જાય કાંઈ નહીં તો વ્યવહાર થઈ જાય. એમ કરતા કર્મ કે તો વ્યવહાર થઈ ગયો. અકર્તા નર્યો ઓલું અકર્તા નર્યું અને ઓલો ઓનો કરતા નર્યું પર્યાય પર્યાયનો કરતા રહ્યો કરતા છે. પર્યાયથી દ્રવ્ય રહી છે, દ્રવ્યથી પર્યાય બંને પરસ્પર નિરપેક્ષ છે. નિરપેક્ષ હોવાથી નિશ્ચય છે. નિશ્ચય કયો કે ભૂતાર પેલો આદિવાદી નો થતો ભૂતાર્થ નથી, જાણે સમ્યક દર્શન છે. પાછું સમ્યક દર્શન ને ફળમાં સમ્યક દર્શન આવ્યું. સમ્યક દર્શન આવું છે ને અકર્તા આ કરતા છે, આ કરતા છે, આનો આ કરતા છે તો સમ્યક દર્શન ન થાય. આનાથી આ નાનાથી આ તો સમ્યક દર્શન ન થાય. કરતા બુદ્ધિ થાય, કરતાનો વ્યવહાર એ ના આવે. અકર્તાનો નિશ્ચય હોય તો કર્તાનો વ્યવહાર લાગુ પડે. લખજો, અકર્તાનો નિશ્ચય હોય તો કર્તાનો વ્યવહાર લાગુ પડે. એની દ્રષ્ટિમાં અકર્તા નથી અને કરતા બુદ્ધિ થાય છે. જેની દ્રષ્ટિમાં દ્રવ્ય કરતા નથી આવતું એને કરતાનો વ્યવહાર ન હોય, કરતા બુદ્ધિ થાય, એકત્વ બુદ્ધિ થાય. પ્રથમ વાતમાં જ્ઞાન સ્વભાવી છે એમ નિર્ણય કરતા નથી. પ્રથમ શુદ્ધ જ્ઞાન દ્વારા એમ નક્કી કર, નિર્ણય કર કે હા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. બસ જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ કહ્યું, મેં જાણવું રહી ગયું ને કરવું નીકળી ગયું. શું રહી ગયું ને શું નીકળી ગયું? હું જ્ઞાન સ્વભાવ છું, જાણવું રહી ગયું અને કરવું. એ વચનનું વાક્ય છે ને, એ વચન છે. હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એટલે હું જાણનાર છું, હું કરનાર નથી. આ ડાક્ટર સાહેબ આપણે કુછ ક્યાં નહીં આજ તક જાણા, કરતા માનાઓ અજ્ઞાન થા.
બરાબર.
હા અભિમાન હે, મેને ક્યા.
બિલકુલ બરાબર. હા અત્યાર સુધી આવું કોઈ સમજાવ્યું જ નથી તો સમજમાં આવ્યું.
સાચી વાત છે, કોઈ સમજાવ્યું નથી. દિગંબર શાસ્ત્રોમાં બધું છે પણ સમજાવનાર કોઈ નતો. એક પુરુષ ભાઈ કરતા પરાકાષ્ઠા કરતા એનો જ આ વિસ્તાર છે.
એક એક છે એનો આ વિસ્તાર છે.
પ્રથમ શુદ્ધ જ્ઞાન દ્વારા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જેને કર, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, હું તો જાણનાર. ત્રણ વાર જાણનાર જાણનાર એટલે દ્રવ્યથી ગુણ તેને ફરી આવી. ત્રણ વાર જાણનાર, દ્રવ્યથી જાણનાર, ગુણથી જાણનાર, ફરિયાથી પણ. જળમાં હું જોઉં છું તો ક્યાંય મને કરનાર દેખાતું નથી, ક્યાં છે નહીં એમાં. જ્ઞાન લઈ છે આત્મા. હવે આગળ
ભૂતા કે નિરપેક્ષ અકર્તા કામ માટે સમ્યક દર્શન છે.
કેમ કે અકર્તા વિના તો સમ્યક દર્શન થાય નહીં ને.
અકર્તા સમ્યક દર્શનનું મૂળ છે.
મૂળ છે. અને સ્વયં પર્યાય થાય છે એને કરતાની અપેક્ષા નથી. દ્રવ્ય કે હું પર્યાયને કરું, પર્યાય ના પાડે છે કે તારી અપેક્ષા વિના હું આવું છું. બોલ મારા સટકાર, તું મને કોણ કરનાર? પર્યાય આમી થાય છો નાની છતાં સ્ત્રીનું બધું
શક્તિ છે.
સત છે ને,
શક્તિ છે ને,
શક્તિ છે ને, સત છે ને. દરવ્ય કહે છે પર્યાય ને સાવાસ, તારું અસલી સ્વરૂપ જે બતાવ્યું છે મને બધું છે એ જ તારું સ્વરૂપ છે. જમીનદારની કહે છે કે પર્યાયની કહે તારું એ સ્વરૂપ છે, તારો કોઈ કરતા નહીં. ક્ષણિક ઉપાદાન છે, પરિણામ શક્તિ એવો પાઠ છે. પરિણામની શક્તિથી પરિણામ થાય છે, દ્રવ્યની શક્તિથી પરિણામ થાય નહીં. તો એક સરખા પરિણામ થવા જોઈએ. કેવળ નામ થઈ
જાય બધા
નવ તત્વ ક્યાંથી બને? એ હવે નવ તત્વ કેમ બને છે એમાં એ રહસ્ય આવશે. વ્યવહાર નહીં થી જોવામાં આવે તો નવ તત્વો છે એની સીધી પૂરતું અપૂરું આવશે.
ગુરુજી નો શબ્દ છે પર્યાય
સ્વતંત્ર
છે.
સત અહેતુ છે. સત એને કોણ કરે? હવે આગળ એ નિયમ કયો? સમ્યક દર્શનનો આટલો નિયમ છે. એક લીટી
ગુઢ ભાષામાં વાત કરી છે.
ગુઢ ભાષા એકદમ ગુઢ,
ખુલ્લી વાત. અગિયારમી ગાથામાં ખુલ્લી વાત કરી,
ખુલ્લી વાત કરી,
એમાં ગુઢ વાત કરી.
ગુઢ છે.
નવતત્વને ભૂતાત્મેથી જાણે એટલે કે નિરપેક્ષ જાણે. એને નિરપેક્ષ જાણતા નિરપેક્ષ તત્વ એનો દ્રષ્ટિમાં
આવી જાય. જો આને દર્શન આને નિરપેક્ષ ન જાણે તો ઓલો નિરપેક્ષ આવે નહીં.
આવે નહીં, ભૂલ બાદ
પર્યાય સત છે એમ જ્યાં જાણવા જાય ત્યાં દ્રવ્ય અકર્તા આવી જાય. નેતા થઈ જાય ને, કરતા બુદ્ધિ જાય તો બીજો તો કોઈ રસ્તો છે નહીં. જાય તો ક્યાં જાય? જ્ઞાતા થાય, બીજે કઈ થાય? કરતા બુદ્ધિ જાય તો જ્ઞાતા થાય, અને જ્ઞાતા થાય તો કરતા બુદ્ધિ જાય. મુની કોરથી આમ લ્યો, નાની કોરથી આમ લ્યો, એક જ વાત છે. જ્ઞાતા થાય તો કરતા બુદ્ધિ જાય. હું કરું એ જ્ઞાનતા સકટનો મારે આ બધો વહીવટ મારાથી ચાલે છે. આ મીઠાલાલ પેલેસ મારાથી ચાલે છે ભાઈ, નથી ચાલતો મીઠાલાલ પેલેસ. એ તો કેવી ગયું, એ તો ક્યાંય ગયો હતો ફરી ક્યાંય ગયો. એ તો પ્રમાણની બહાર ગયો હતો. પ્રમાણમાં એક અંશ છે એનો કરતા છે. હાથ પગ તો હલાવી શકતો જ નથી, એ તો દૂર રહ્યો. પોતામાં ઉત્પન્ન થતા પરિણામને જાણે પણ કરે નહીં, જાણે પણ કરે
નહીં.
કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન છે, અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. પછી આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું છે. પેલા જાણવું, કોમન રાખવું, પછી આત્માને જાણવું. તો સમીક આત્માને આત્મા પણ જાણે, જાણનાર પણ. તો પરિણામને હું કરું છું એમ અજ્ઞાન ઉભું જ ન થાય. જ્ઞાન થઈ જાય બસ. એ તમને આપણે અવારનવાર વાત નથી. કોઈ 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 ટેવા હોય છે, એ વર્ષે, બે વર્ષે, છ મહિને, બાર મહિને. જયારે સ્વર્ગના સંતને મેં અપનાવ્યા ને 10 સાલમાં, આજથી 35 વર્ષ પહેલા, પહેલા તો અપનાવ્યા હતા, પણ પછી જરા ગડબડ થઈ ગઈ હતી. 10 સાલમાં સુધારા ત્યારે આ ગાથા અનુસાર થઈ ગયું. સુધાર થઈ ગયું છે યાર, કે નવું છે એ તો વ્યવહારનો વિષય છે. વ્યવહારની ના વિષયને નિશ્ચયની ના વિષયથી કેવી રીતે જાણવું? પર્યાય છે ને, નવના ભેદો છે, એ પર્યાય છે, દ્રવ્ય નથી. તો એને વ્યવહારનો એટલો વિષય તો છે, પણ એને ભૂતાર્થને એ કેવી રીતે જાણ કે પર્યાયનો કરતા પર્યાય છે એમ જાણતે ભૂતાર્થ થઈ ગયું. અને વ્યવહાર શું? આત્મા ભેદનાનો અભાવ હોય, જો આમાં આવશે કે ભેદનાનો અભાવ હોય ત્યારે આત્મા રાગદયનો કરતા થાય છે. વિશેષ અપેક્ષા એ આવ્યું થતો કે નહીં? પુનપા પાત્રો બંધાયા, અને ભેદજ્ઞાનના સદભાવે સંવર્ધિત મોક્ષનો કરતા થાય છે. સમજી ગયા? ઈ જે છે એ વ્યવહાર છો, ઈ વ્યવહાર છે. ઈ વ્યવહારમાં કરતા બુદ્ધિ થઈશે. કરતામાં આવશે તો કરતાનો વ્યવહાર થશે, પણ કરતા બુદ્ધિ નહીં થાય. સંવર્ધિત મોક્ષનો ઉપચાર કે કરતા થશે, કરતા બુદ્ધિ છૂટ્યા પછી. અકર્તામાં આવતા કરતાનો વ્યવહાર આવશે, પણ અકર્તાને છોડશે તો કરતા બુદ્ધિ થશે. તો સુવર્ણ જનાને મોક્ષિક પ્રગટ નહીં થાય, વિખ્યાત ઉભું થઈ જશે. આત્મા જ્ઞાન સ્વભાવ છે, જાણનાર 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 કરનાર નથી. એ પરમદી રાત્રે ધૂન ચડી છે ને, કરનાર જાણનાર છે. આજે છે સંજીવન રેડી, યાદ આવી જોઈએ. હવે વ્યવહારની વાત આવશે. જો હવે સ્વસમય ને પરસમયની સ્થાપના કરશે, અને સ્વસમય ને પરસમયની સ્થાપના કરતા વ્યવહાર સ્થાપો છે ને, એટલે એકલા જીવથી નવતત્વની ઉત્પત્તિ થતી નથી, અને એકલા અજીવથી ઉત્પત્તિ થતી નથી. જીવ ને અજીવ બે ના નિમિત્ત નૈમિત્તિક સંબંધથી લવ ઉત્પન્ન થાય છે. એ વ્યવહાર છે. સ્વ સમય ને પર સમય એ બે વ્યવહાર છે. જુઓ હવે આમાં ફિલ્ડિંગ આપણે ઉપરથી લખતા કારણ કે જો તીર્થની પ્રવૃત્તિ અર્થે તીર્થ કોને કહેવાય કે જેનાથી તરાય તેને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ એટલે મોક્ષનો માર્ગ. નિશ્ચય રત્ન ત્રયના પરિણામ તેને તીર્થ કહેવામાં આવે છે. જેનાથી તરાય તે તીર્થ અને તીર્થનું ફળ મોક્ષ. એમાં સંવર નિદ્રા અને મોક્ષ ત્રણ તત્વ આવ્યા. નવ તત્વમાં સંવર નિદ્રા અને મોક્ષ એ ત્રણ તત્વ એમાં આવી ગયા. હવે જે સંવર નિદ્રા અને મોક્ષ પ્રગટ થાય એની પહેલા એ અજીવના સંબંધે પુનપા પાત્રો બંધ થાય અને એનો અભાવ ક્યાં થાય એટલે નવે તત્વ વ્યવહાર નહીં આવી ગયા. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બનેલા નવ એ વ્યવહારનીનો વિષય થઈ ગયો, અભૂતાર્થનીનો વિષય થઈ ગયો. કેમ કે બેના સંબંધ બેનો સંબંધ રાખ્યો જીવ ને અજીવનો એ આમાં જ છે. એકથી નવ તત્વની ઉત્પત્તિ ન થાય એમાં બે કારણ છે. જીવ ને અજીવ બે કારણ છે. જીવ એટલે જીવની પર્યાય ત્રિકાળી દેવીની, અજીવ એટલે અજીવની પર્યાય નિમિત્ત રૂપે કર્મ. એ બેના સંબંધથી જે નવ તત્વ ઉભા થાય એ વ્યવહારની નો વિષય છે. એ જાણવા યોગ્ય છે. જો તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નૈતિ કહેવામાં આવે છે એવા આ નવ તત્વો નવે તત્વો અભૂતાર્થ નહીં નાખ્યા. કેમ નવે તત્વોને અભૂતાર્થ કેમ નાખ્યા? કે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ત્રિકાળી ઉપાદાન ક્ષણિક ઉપાદાન નહીં. હવે હા નિમિત્ત નૈમિત્તિક જ્યાં કહ્યું ત્યાં વ્યવહાર થઈ ગયો.
અભૂતાર્થ
એ અભૂતાર્થ કહી રહ્યો છે. ઈ છે નવ તત્વમાં નીચેની વ્યવહાર ભૂતાર્થ ને ભૂતાર્થ નવ તત્વમાં ઉતાર એ પોતે જ કે છે. પોતે જ એકલા એકલા નો તત્વ ઉભા ન થાય જીવના જીવના સંબંધથી થાય. તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે એ નિશ્ચય રત્નત્રયના પરિણામ જે વ્યવહાર એ ઉત્પન્ન કેમ થાય કે જેને અનંતકાળથી આશરો બંધ ઉત્પન્ન થાય છે એનો અભાવ થઈને આ થાય છે તો નવીની સ્થિતિ થઈ ગઈ એમ લેવું છે. અહીં નવની સિદ્ધિ કરવી છે. અભૂતાર્થ નહીં નવ તત્વ એની સિદ્ધિ કરવી છે. કેમ કે જો નવની સિદ્ધિ કરો તો મોક્ષ માર્ગની સિદ્ધિ થાય, નકર મોક્ષ માર્ગની સિદ્ધિ ન થાય. કેમ કે અજ્ઞાન હોય તો અજ્ઞાન ટળે ને જ્ઞાન થાય, વિખ્યાત હોય તો વિખ્યાત ટળે ને સમય કૃષ્ણ થાય, આશ્રમ બંધ હોય તો ટળે તો સમય નિરામ થાય, પુનઃ વ્યયપૂર્વક આ થાય, વ્યયપૂર્વક ઉત્પાદ. એક તો વ્યયપૂર્વક ઉત્પાદ થાય એ સમજાતિમાં, અને એક વ્યયપૂર્વક ઉત્પાદ થાય એ સમજાતિ થઈ જાય. સમજાતી શું વિસમજાતી શું? મિથ્યાત્વનો ઉત્પાદ અને મિથ્યાત્વનો વ્યય છે પાછો મિથ્યાત્વનો ઉત્પાદ, વ્યયની ઉત્પાદ, વ્યયની ઉત્પાદ મિથ્યાત્વનો એ અનાદિકાળથી પ્રવાહ ચાલ્યો આવે છે. એ સમજાતિના પરિણામમાં ઉત્પાદ હોય છે. હવે જયારે સમયદર્શન થાય ત્યારે વિષમજાતિમાં એકનો વ્યય અને બીજાનો મિથ્યાત્વનો વ્યય અને સમયદર્શનનો ઉત્પાદ થાય છે. એટલે નવું તત્વચિત થાય છે. વ્યવહાર નહીં એવો વ્યવહાર નહીં નવતો તો છે ખરા, વ્યવહાર નહીં નો વિષય છે ખરો. જો તમે એને જાણવા માટે ઉડાડશો તો નિશ્ચય રત્નત્રય નહીં થાય. કેમ કે આશ્રમના અભાવપૂર્વક સંવર અને બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. એ અભાવની અપેક્ષા રાખી મોક્ષ મુકાવું,
સિદ્ધિ હો જાતી. મોક્ષની સિદ્ધિ કરતા બંધની સિદ્ધિ થઈ જાય છે.
હા, એટલે બંધની સિદ્ધિ થાય છે. એ તો નવતત્વની સિદ્ધિ થઈ ગઈ. અને નવતત્વની સિદ્ધિ જો વ્યવહાર કરો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવું પડે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી નવું ઉભા થાય છે. હું આપણે નિમિત્ત નૈમિત્તિક નહોતો લીધો, ઉપાદાન લીધા હતા. બે
બે ઉપાદાન લીધા તારા ભૂતાર્થ નહીં,
ત્યારે ભૂતાર્થ નહીં થયું. હવે એને નિમિત્ત નૈમિત્તિક કહો તો અભૂતાર્થ નહીં, નવ તત્વ ઉભા થયા. એ પોતે નિમિત્ત નૈમિત્તિક લીધું જ આમાં આવશે ને. આમાં આપણે અંદરથી આમાં છીએ બધું. એ વ્યવહાર સિદ્ધ કરે છે કોઈ અપૂરું. ઉદ્ધાર તો સિદ્ધ કરે પણ વ્યવહારની પણ સિદ્ધિ જેમ છે એમ કરે. શું કહ્યું? પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે. એવા અભૂતાર્થ નહીંથી શું કહેવામાં આવે છે? આ નવ તત્વો જો ભૂતાર્થ નહીંથી જાણે, જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીંથી જાણે, એટલે ભૂતાર્થ નહીં વિષય થયો નવ અને અભૂતાર્થ નહીં પણ વિષય થાય.
પહેલા ભૂતાર્થ છે જાણે, બાદ ને અભૂતાર્થ.
હા, બાદને અભૂતાર્થ નહીં. હા, કેમ કે ભૂતાર્થ નહીં છે જાણે તો સમ્યક દર્શન હોવા. જબ સમ્યક દર્શન હોતા હૈ, જ્ઞાની હોતા હૈ, તો અભૂતાર્થ નહીં સા ખ્યાલ આવેગા. એ તો નિમિત્ત નૈમિત જે ઉત્પન્ન હોવા હૈ બાપ મેરા સ્વભાવ નહીં. નિશ્ચય પેલા સિદ્ધ કર્યું, પછી પેલા નિરપેક્ષ, પછી સાપેક્ષ. પેલા પર્યાય ને કર્મથી નિરપેક્ષ, આત્માથી નિરપેક્ષ, એ નિશ્ચય નહીં. પછી હવે નવતત્વ સિદ્ધિ કરે છે, નવતત્વની સિદ્ધિ કરે છે ત્યારે શું કરે છે ખબર છે? દ્રવ્યથી નિરપેક્ષ અને કર્મથી સાપેક્ષ. દ્રવ્યથી સાપેક્ષ નહીં લઈએ, જોજો. હું તમારે બોલું છું, હવે નહીં બોલું. લખો લખો, છે સૂક્ષ્મ લખો, બોલું ફરીથી નહીં. બસ નિરપેક્ષ સિદ્ધ કરી અને વ્યવહાર પણ સિદ્ધ કરે છે. જો એ પ્રકારનો વ્યવહાર સર્વથા સમજી ગયા તો અનાદિકાળથી જે અજ્ઞાન ચાલ્યું આવે છે એ સિદ્ધ ન થાય. અને વ્યવહાર સિદ્ધ કરવો હોય તો અજ્ઞાન ટળે તો નિશ્ચય વ્યવહાર પ્રગટ થયો તો એ વ્યવહાર, બધું વ્યવહાર, શુદ્ધ પર્યાય પણ વ્યવહાર અને શુદ્ધ પર્યાય પણ વ્યવહાર, એ બે માં સાપેક્ષતા છે. કર્મની અપેક્ષા છે માટે વ્યવહાર થઈ ગયો. ઉપાદાનમાં કર્મથી નિરપેક્ષ લીધું હતું. નવેમાં રાગ પણ નિરપેક્ષ લીધો હતો, અશુદ્ધ ઉપાદાન લીધું. આ અશુદ્ધ ઉપાદાન નથી, આ નૈમિતિક ભાવ છે. એક શુદ્ધ ઉપાદાન અને એને એને નિમિત્ત સાપેક્ષથી જુઓ તો એનું નામ નૈમિતિક, નૈમિતિક કે તો વ્યવહાર થઈ ગયો, અને અશુદ્ધ ઉપાદાન કયો તો ભૂતાર્થનો વિષય થઈ ગયો. એનું કોઈ કારણ નથી રાગનું, નૈસર્ગિક સ્વેચ્છા એ ઉત્પન્ન થાય છે, આપોઆપ વિકલ્પની જાળવણી થઈ. એક જ પરિણામને બે દ્રષ્ટિકોણથી જુઓ. પહેલા તમે નિરપેક્ષ નીચેથી જુઓ કે પરિણામનું કારણ પરિણામ છે, પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને પરિણામનું કારણ કર્મનો ઉદય આદિ પણ નથી. તો જ્ઞાતા થઈ જશે, ત્યારે જ્ઞાતા થાય નિરપેક્ષને જોયે તો. અને પછી વ્યવહારથી જોયે તો એ બરાબર છે, કર્મનો સદભાવ અને અભાવ એ બે લેશે. એમાં આત્માને તો લીધો જ નથી, મેં લખાયું તમને ખ્યાલ ગયો ને, એમ તો બોલી ગયો કે પર્યાય છે એ કર્મથી સાપેક્ષ છે વ્યવહાર, તો પણ દ્રવ્યથી તો
નિરપેક્ષ છે.
ઉપચારથી તો કરતા
એટલે
વ્યવહાર પીઆ જંગલમાં મંગલ
કરતા તો
નહીં, પણ કારણ નહીં, કારણ નહીં. તો કારણ કોણ હે? કર્મ થવાયો અને કરનાર થવાયો. નિમિત્તમાં કર્મ લીધું પણ નિમિત્તમાં આત્મા
લીધું,
વ્યવહારમાં પણ પર લીધું, સ્વર્ણ લીધું. નિમિત્ત નૈમિતિક સંબંધ પરની સાથે હોય, સ્વની સાથે ન હોય. જેટલું જાણવામાં આવે છે એટલું સંબંધ ના આવે, એ બધું નિર્ણય આવે. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો સમુદ્ર છે, આ ખૂંટાતું તેરમી ગાથા લઉં કે ના લઉં, લઉં કે ના લઉં એમ એમ ચાલતું. કેમ કે લઉં તો બધું ખોલવું જ જોઈએ. ભૂતાર્થને એ નવું તત્વ જયારે ચિત કરે છે ત્યારે નિમિત્ત નૈમિત આખો પારો છે. હવે નિશ્ચયમાં તો એક જ લીટી લખી નાખી અને વ્યવહારની ઘણી લીટીઓ લખે છે, એ બધો વ્યવહારનો વિચાર
સાપેક્ષ નિરપેક્ષ છે.
નિરપેક્ષમાં નિરપેક્ષ તત્વ રક્કર સાપેક્ષતા જ્ઞાન કરાતા છે. થવા યોગ એ નિરપેક્ષ છે અને કરનારી સાપેક્ષ થઈ ગયું. નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ નામ વ્યવહાર, એમાં નિશ્ચયને ઉડાડી અને વ્યવહાર નથી કર્યો. જો હા શું કલમ ચલાવી થવા જો એ નિરપેક્ષ થતો નથી, નિશ્ચયથી પોતાથી થવા જો પોતાથી થાય છે એ નિશ્ચય, અને પછી કરનાર કર્મ સંબંધ એ વ્યવહાર સાપેક્ષ છે. એક જ ભાવમાં નિશ્ચયની વ્યવહાર બે છે, એક પર્યાયમાં હો,
એક જ પર્યાયમાં પરમાત્માની ધર્જ જ કર્યો નથી, ફરજ નિર્દેશ.
ડાક્ટર સૂક્ષ્મ તો હે મગર આત્મા કી બાત હે, ઇતના પ્રમોદ આવે કે ઓહો એસા આત્મા કી બાત એસી હે, બધો એક કામ હો જાય. હવે એનો વિસ્તાર આવે છે સાપેક્ષ નો વિસ્તાર. નિરપેક્ષ તત્વ તો ઉપર કહી દીધું, છતાં નિરપેક્ષ રાખીને સાપેક્ષ નું જ્ઞાન કરાવે છે. નિરપેક્ષ ને ઉડાડીને નહીં,
સાપેક્ષ નું જ્ઞાન
હોય. અરે વાહ, શિષ્ય પણ તારો તને મેળો છે શિષ્ય પણ શિષ્ય આવે એના જેવું છે આમાં નિશ્ચય રાખ્યો છે વ્યવહાર નું બતાવે છે એમાં નિશ્ચય થવા યોગ્ય નિશ્ચય છે અને કરનાર નિમિત્ત કરતા એ વ્યવહાર થઈ ગયો એવા નવ તત્વો જેમના લક્ષણ છે ને જેમના લક્ષણ શું નવના જીવ અજીવ પુંજ પાપ આશ્રવ સંવર્જરા બંધને મોક્ષ અહીંયા જે જીવ લેવો જીવ લેવો દસ પ્રકારના માણસથી જીવ જીવે છે પર્યાય લેવી જીવ લેવો અજીવ એટલે આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે એ જે વિકલ્પ ઉઠો અજીવ સંબંધેનો એ જીવનો પર્યાયમાં અજીવ જીવનો પર્યાય પણ અજીવ પણ થઈ ગયો બરાબર પુંજ અને પાપ કષાયની મંદતા વ્રતાદિના ભાવ રક્તપ એ પુંજ પાપ ખાવું પીવું કરવું ભરણવું વિગેરે પાપ તીવ્ર કષાય આશ્રવ બે મળીને આશ્રવ હવે અહીંયા બે અને ઉપરાંત આશ્રવ કેમ લખું કે મિથ્યા તોરત કષાય ને યોગ યોગ છે ને એ આશ્રવ છે એટલે પુણ્ય પાપની સાથે આશ્રવ શબ્દ જોઈ રહ્યો છે બરાબર છે જો આશ્રવ શબ્દ કાઢી નાખે અને એકલો પુણ્ય પાપ રાખે તો યોગની સિદ્ધિ ન થાય તો કેવળ જ્ઞાનની સિદ્ધિ ન થાય દસમે પુણ્ય પાપ તો ચાલ્યા જાય છે તેરમે યોગ તો છે માટે આશ્રવમાં વિજાત અવરત કષાયની યોગ એ ચારે આવી જાય અને પુણ્ય પાપને જુદા પાડી લે તો નવ થઈ જાય સંવર શુદ્ધાત્માની ઉપલબ્ધિ અનુભૂતિ એનું નામ સંવર નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ એનું નામ નિર્જરા બંધ રાગની એકતા વૃદ્ધિ કરવી એ બંધ અથવા અસ્તિત્વથી રાગ હોય એ પણ ભાવ બંધ અને મોક્ષ એ બંધનો અભાવ રાગનો અભાવ સરળતા થાય તો મોક્ષ થઈ જાય એ પર્યાય આ નવે પર્યાય છે હવે આ નવ જે પર્યાય છે એનો જન્મ કેમ થાય છે એની વિધિ બતાવે છે હવે તેમનામાં નવમાં એક પણ બતાવે પાછું ત્રિકાળી દ્રવ્યની યાદ કરે છે કેમ કે ત્રિકાળી દ્રવ્યને તો રાખીને નવનું જ્ઞાન થાય તેમનામાં અને નવમાં છુપાયેલી આત્મજ્યોતિ તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થનેથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ એ થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે એ લવના ભેદને લક્ષ છોડી અને એકલો સામાન્ય ચિન્હ માત્ર ભગવાન આત્માની અંતર્દૃષ્ટિ કરે ત્યારે એને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે ત્યારે નવનું જ્ઞાન સાચું થાય એકને જાણે ત્યારે નવને સાચું જાણે એ નવને જાણવામાં નિરપેક્ષ અને સાપેક્ષ બેને જાણે બે પ્રકારે એક પર્યાયને બે પ્રકારે જાણે એવું જ્ઞાન પ્રગટ થાય છે જે કે જેનું લક્ષણ આત્મખ્યાતિ આત્મની પ્રાપ્તિ પ્રતિદિન તેની પ્રાપ્તિ હોય છે બરાબર હવે જુઓ ઉપર પહેલી લીટી જે લખી છે ને એને કૌંસમાં ફરીને પંડિતજી યાદ કરે છે કે શુદ્ધ નહીંથી નવ તત્વોને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કર્યો અથવા નવમાં એકને જાણે તો શુદ્ધિનો વિષય છે એમ જે ઉપરનું કહ્યું ને એનું કૌંસ કર્યું કે શુદ્ધ નહીંથી નવ તત્વોને જાણવાથી એમ એમ આવ્યામાં એટલે નવ તત્વમાં છુપાયેલી આત્માને જાણે છે તો નવ સમય નથી પણ આ ઉપરની સંધિ કરી પહેલી લીટીની કેમ કે પહેલી લીટીમાં નવ તત્વને જાણવાથી સમય નથી કર્યું છે એને એ ફરીથી વાત કરી ને કરતો ઉપરમાં આપણે ત્રણ લીટી વાંચી એમાં તો નવમાં એકને જાણવાનું કહ્યું પણ પાછું ભૂતાર્થને એ નવને જાણવાનું આવ્યું લીધું કૌંસમાં શુદ્ધ નહીંથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કયો શું કહેવા માંગે છે કે જ્યારે ત્રિકાળી દ્રવ્યો એને અકર્તાપણે લક્ષમાં લે છે ત્યારે એક પરિણામ એને પ્રગટ કરનારા પ્રગટ થાય છે. એ પરિણામ પણ આત્માથી નથી થયા એમ આત્મા જાણે છે. આત્મજ્ઞાનનો આત્મા કરતા નથી એવી પર્યાય એને જાણી લીધું એટલે સમય નથી થઈ ગયું. એને ત્રિકાળી દ્રવ્ય તો જાણ્યું પણ ત્રિકાળી દ્રવ્યને જાણનાર જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એને પણ એમ જાણ્યું કે આ શુદ્ધ જ્ઞાનનો કરતા હું નથી અકર્તા છું મારા વિનાશ સ્વયં એના સકાળે પ્રગટ થઈ છે પર્યાય એમ પણ એને જાણી લીધું. જાણી લીધું કે નહીં તો નવે તત્વને નિરપેક્ષ જાણી લીધું. ખલા એક પર્યાય નિરપેક્ષ જાણે છે હવે જુઓ એ નવેના બેનનો વિસ્તાર કરે છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર વિકારી થવા યોગ્ય એટલે વિશેષ કાર્યરૂપે થવા યોગ્ય એ બે પુણ્યને પાપ છે. વિકારી થવા યોગ્ય એ જીવની પર્યાયમાં વિકાર પુણ્ય પાપના પરિણામ થાય છે એ થવા યોગ થાય છે એ તો નિરપેક્ષ છે. પણ એ નૈમિતિક ભાવ થાય છે એ આત્માને આશ્રય થતા નથી તો સ્વભાવ થઈ જાય નિમિત્તના આશ્રય થાય છે.
વિભાવ સ્વભાવ
વિભાવ સ્વભાવ એનો એ પર્યાયનો એ સમયનો વિશેષ કાર્ય પુણ્ય અને પાપ જે જીવની પર્યાયમાં થાય છે એ તો એનું ક્ષણિક ઉપાદાન પણ છે નિશ્ચયથી નિરપેક્ષ છે. પણ એમાં વિભાવ પ્રગટ થાય એમાં સ્વભાવ હેતુ ન હોય એમાં પર પદાર્થ હેતુ હોય એટલે કર્મ નિમિત્ત થાય છે. એટલે કર્મની પણ સિદ્ધિ કરી કોઈ કર્મને ઉડાડી દેતું હોય તો નવતત્વની સિદ્ધિ નહીં થાય અને કર્મથી થાય છે એમ થાય તોય નવતત્વની સિદ્ધિ ન થાય અને આત્માથી થાય છે નવતત્વ તોય નવની સિદ્ધિ નહીં થાય. આજે લખને કે બહુ છે જૈન દર્શન પરિપૂર્ણ જૈન દર્શનની અનન્ય શ્રદ્ધા થયા પછી બીજું વાંચવાનું કેમ તમે જગત ને મને તો કાંઈ સમજાતું નથી. હા અહીંથી જાણી લઉં અહીંથી જાણી લઉં અહીંથી આમાંય કાંઈક છે આમાંય કાંઈક છે અરે ભાઈ ક્યાંય નથી વાત સર્વજ્ઞ અંતરાલ પરમાત્માની વાણીમાં છે બિનવાણીમાં છે. એકો એકલો પોતે પુનપાપ રૂપે પ્રણમે તો સ્વભાવ થઈ જાય માટે પુનપાપના પરિણામ થાય છે ખરા પણ થવા યોગ થાય છે એનો કોઈ કરનાર નથી કેમ કે ક્ષણિક ઉપાદાનથી થાય છે એનો કોઈ ઉપાદાન પણ કરનાર નો, ઉપાદાન પોતે જ કરનાર છે, પણ એ વિભાવ છે. એટલે વિભાવમાં નિમિત્ત જ હોય, પર નિમિત્ત હો, પ્રસંગ એવો આત્માના નિમિત્તે પુનપાપ ન થાય, આત્મામાં નિમિત્ત ન થાય. એટલે ત્રિકાળી દેવી નિરપેક્ષ છે, થવા યોગ નિરપેક્ષ, અને એમાં નિમિત્ત કર્મનો ઉદય સાપેક્ષ. આ ત્રણ વાત છે પુનપાપ. પુનપાપ થાય છે એ રાખ્યું, આત્માથી થાય છે એ કહ્યું, કર્મથી થાય છે એ કહ્યું, પોતાથી થાય છે એ રાખ્યું, અને એમાં નિમિત્ત નૈમિત્તિક છે. માટે નિમિત્ત નૈમિત્તિક ચિત કરવું છે ને, પુનપાપને આત્મા કરતો હોય તો સ્વભાવ થઈ જાય, તો અકર્તા ક્યાં રહ્યો? એણે તો ભૂતાર્થને ત્રિકાળી દ્રવ્ય જાણ્યું જ નથી, કરતા બુદ્ધિ વાળા, કરતા બુદ્ધિ એટલે દ્રવ્ય આત્મા થઈ ગયું ને પર્યાય ગયું, બધું કાંઈ ખબર નથી. જાણનાર છે આત્મા, બસ છે એને જાણે, થાય ને જાણે, નિમિત્તને પણ, ત્રિકાળીને જાણે, ક્ષણિકને જાણે નિમિત્તે પણ, ત્રિકાળી ઉપાદાનને જાણે, ક્ષણિક ઉપાદાનને જાણે, ક્ષણિક ઉપાદાનને સાપેક્ષ નૈમિત્તિક પણ જાણે, નિમિત્તે પણ જાણે, જાણે ને ક્યાંય કરવું વચ્ચે આવતું જ નથી. કરને કા નહીં, ખાલી જાણને કા, બસ માત્ર જાણને, ઓનલી હો, ઓનલી ઓનલી જાણના જાણના જાણના, ફક્ત જૈન દર્શન કરવાની વાત નથી, જાણવાની છે વાત. જાણ આત્માને જાણો, લોકતત્વને જાણો, નિમિત્તને જાણો, લોકાલોકને જાણો, જાણો, પણ જાણવાથી બહાર કર્તૃત્વમાં ગયો, સીધથી જુદો પડ્યો, વિચાર નથી. હજી લેશું વિકારી થવાયું અને વિકાર કરનાર, એ બંને પુણ્ય અને પાપ છે. એમાં એક જીવ પુંજ છે અને એક અજીવ પુંજ છે, એક જીવ પાપ છે અને એક અજીવ પાપ છે. એ બે બધું આપણે વિસ્તારથી લેશું, કઈ ઉતાવળ આપણે કઈ નહીં. જીવ પુંજ કહા, અજીવ પુંજ કહા, જીવ પાપ કહા, જીવના પરિણામ. જીવાશ્રવ અજીવાશ્રવ, જીવ સંવર અજીવ સંવર, જીવ મોક્ષ અજીવ મોક્ષ. નિમિત નિમિત્તિક બતાવું
છે, ભૂતાર્થી છે બતા દીયા, એટલે નિમિત નિમિત્તિક બોલાય તો કોઈ વાંધો નથી,
નહીં વાંધો નહીં આવે. ઓ ભર્મ હે બાત, ઓ ભર્મ હે બસ.
અને સાથે ભૂતાર્થ રાખે પણ છે,
રાખે છે ને,
હવા યોગી થાય છે રાખે છે,
એટલે કરતા બધું નહીં થાય ને. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બનેલા ભાવો છે, મારો સ્વભાવ નથી. એને જ્ઞાતા પણ જાણશે, પણ અહમ નહીં થાય.
આત્માના આશરે સંવર આદિ થાય છે એમ જ માને છે, તો એ અભૂતાર્થ નહીં ક્યાં થયો? એ કર્મના ઉત્સમાદિ થી થાય છે, નિમિત્ત પણ કર્મ છે એમાં.
વ્યવહાર લેવો,
એ વ્યવહાર પણ અપૂર્વ છે,
જુદો છે પ્રકાર. વ્યવહારની વાત એ જુદા પ્રકારની, સંવરનું કારણ આત્મા નથી, સંવરનું કારણ કર્મનો અનુદય છે,
અનુદય છે
એ વ્યવહાર છે,
એ વ્યવહાર છે, અપૂર્વ છે, અપૂર્વ અપૂર્વ. ઉતાર્થ ભી અપૂરો ઉતાર્થ ભી
અપૂરો
વિશે વ્યવહાર દોનો અપૂરો
અપૂરો
તમને દર્શન નહીં અપૂરું હોય
એટલે આચાર્ય ભગવાને કહ્યું સુલભ નથી એને કે હલવાઈ જાય નિમિત્ત નૈમિત્તિક સંબંધના બાના નીચે જ કરતા છે કુંભારને અને ઘડાને નિમિત્ત નૈમિત્તિક દેખીને કરતા કરવાનું ભ્રાંતિ થઈ પંખો ઇલેક્ટ્રિક ચાલે ઇલેક્ટ્રિક તો નિમિત્ત છે પંખો તો ઉપાદાન છે પણ નિમિત્ત નૈમિત્તિક કરતા કરવાનું ભ્રાંતિ થઈ બોલે છે નિમિત્ત
નૈમિત્તિક
માને છે કરતા
કારણ કે આ થવા યોગ અને આ કારણ નિરપેક્ષ પૂર્વક નો ખ્યાલ નથી નિરપેક્ષ પૂર્વક હોય તેની ભ્રાંતિ ના થાય કરતા છે
હવા યોગ શબ્દ મૂકીને તો ગજબ
ગજબ
નૈસર્ગિક હવા યોગ એટલે
નૈસર્ગિક
ઉપજા એવા વિના ઉપજે છે આપોઆપ પરિણામ ઉપજે કે કર્મથી નહીં કે નહીં આત્માથી તો કે નહીં પછી કર્મ નિમિત્ત છે કે હા આત્મા નિમિત્ત છે કે ના
એક કાર્યમાં
બે કારણ
ના હોય બે
નિમિત્ત
ના હોય
બે નિમિત્ત એક
નિમિત્ત બે નિમિત્ત ના હોય
વિવાદની વાત કેટલી સ્પષ્ટ કરશે હવા યોગ એવો પછી કહેશે એક જીવ છે બીજો અજીવ છે એકલો એકલો આ નવ ઉભા ન થાય એમ કહેશે નીતિ જ પરામર્શ બેના સંબંધથી નવ ઉભા થાય છે સો સમય ને પર સમય સમયને કઈ લેવા દેવા નથી સમય તો સમય છે સમયસાર છે કેમ ઠીક નથી ઓકે